નમસ્કાર, આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારત અને મલાવી સુમેળભળ્યા તથા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો રાષ્ટ્રની ઓળખ બનાવે છે. ભારતે કેનેડાના આક્ષેપો ફગાવ્યા, આતંકવાદીઓના પ્રત્યાર્પણની વિનંતીઓ પર પગલાં લેવાની માગણી કરી. ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલના 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી. સરકારે તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી અને બેંગલુરુ ટેસ્ટમાં બીજા દિવસે ભારતની ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઈ. ન્યૂઝીલેન્ડ 3 વિકેટના ભોગે 180 રન સાથે રમતમાં. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારત અને મલાવી સુમેળભળ્યા અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. આજે સાંજે મલાવીના લિલોંગવેમાં ભારત મલાવી વેપાર સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે 1964માં સ્વતંત્રતા મળ્યા બાદ મલાવી સાથે રાજદ્વારી સંબંધો સ્થાપનારા પ્રારંભિક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત હાલમાં મલાવીનો ચોથો મોટો વ્યાપાર ભાગીદાર છે અને ભારત પણ મલાવીમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાંનો એક છે. રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને મલાવી સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહયોગ સાધી શકે છે. અગાઉ રાષ્ટ્રપતિ 3 આફ્રિકન દેશોની એક સપ્તાહની યાત્રાના અંતિમ તબક્કામાં મલાવી પહોંચ્યા હતા. ભારતના કોઈ રાષ્ટ્રપતિની મલાવીની આ પ્રથમ મુલાકાત છે. તેઓ બાદમાં મલાવીના ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ત્યાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સંબંધો રાષ્ટ્રની ઓળખ બનાવે છે. તેમણે જણાવ્યું કે જ્યારે દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે તેના મૂળ સ્વમાન, આત્મવિશ્વાસ અને આત્મગૌરવમાં છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના ઉપદેશો અંગે આ મુજબ જણાવ્યું.
અભિધમ્મ પર્વ પર પૂરે વિશ્વ કા આહવાન કરતા હું, બુદ્ધ સે શીખીએ, યુદ્ધ કો દૂર કરીએ, શાંતિ કા પથ પ્રશસ્ત કરીએ, ક્યોંકિ બુદ્ધ કહેતે હૈ નથી સંતિ પરમ સુખમ, અર્થાત શાંતિ સે બડા કોઈ સુખ નહીં હૈ.
શ્રી મોદીએ કહ્યું કે ભારતે અમૃતકાળ તરીકે ઓળખાતી પરિવર્તન યાત્રા શરૂ કરી છે, જે 2047માં પૂર્ણ થશે. ભગવાન બુદ્ધના જ્ઞાન દ્વારા સંચાલિત દેશના વિકાસની રૂપરેખા અભૂતપૂર્વ અને સકારાત્મક ફેરફારો લાવશે એમ તેમણે જણાવ્યું હતું. શ્રી મોદીએ અભિધમ્મ દિવસના પાવન પ્રસંગે ભગવાન બુદ્ધના અનુયાયીઓ સહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજીવાર શપથ ગ્રહણ કર્યા. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ બંધારૂ દત્તાત્રેયે શ્રી સૈનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 13 ધારાસભ્યોએ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપ શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ચંદીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયું હતું. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ હાલમાં 13 મુખ્યમંત્રીઓ અને 16 નાયબ મુખ્યમંત્રીઓ ધરાવે છે, જ્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, સિક્કિમ, નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ સાથી પક્ષોના છે. ભારતે કેનેડાની સરકારે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે કેનેડામાં અનેક ત્રાસવાદીઓના પ્રત્યાર્પણ અને કામચલાઉ ધરપકડ માટે ભારતની 26 વિનંતીઓ હજુ પણ કેનેડા સરકાર સમક્ષ અનિર્ણિત છે. આ ત્રાસવાદીઓમાં ગુરજીતસિંહ, ગુરપ્રીતસિંહ, અર્શદીપસિંહ ગિલ અને લખબીરસિંહનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે ભારતે લોરેન્સ બિશ્નોઈ સહિતની ગેંગના સભ્યો અંગે કેનેડાની સરકાર પાસેથી સલામતી સંબંધિત માહિતી માગી હતી અને તેમની ધરપકડ કરીને કાયદા પ્રમાણે પગલાં લેવા માગણી કરી હતી, પણ અત્યાર સુધી કેનેડા સરકારે કોઈ પગલું લીધું નથી, જે ગંભીર બાબત છે. શ્રી જયસ્વાલે વધુમાં આ મુજબ જણાવ્યું.
अलगाववादी ताकतों को जो बढ़ावा देते हैं उसके खिलाफ सख्त से सख्त कार्रवाई करनी चाहिए, लेकिन उन्होंने अभी तक इस मामले पर फ्रीडम ऑफ स्पीच को आगे लाके वो कहते हैं कि ये फ्रीडम स्पीच का मामला है, हम इसमें कुछ नहीं कर सकते, और उसके पीछे एक राजनीतिक मंशा भी है.
समाचार आप आकाशवाणी पर सांभळी रहा छो. आ राष्ट्रीय समाचार आप अमारी यूट्यूब चेनल एआईआर न्यूज गुजरात पर पण सांभळी शकशो. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલના 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. જો કે 31 ઓક્ટોબર સુધી કરવામાં આવેલા તમામ બુકિંગ યથાવત રહેશે. મંત્રાલયે જણાવ્યું છે કે વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવને કાબૂમાં લેવા સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી છે. મહારાષ્ટ્રના નાસિકથી આ ટ્રેન 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે રવાના થઈ છે, જે રવિવારે દિલ્હી પહોંચશે. ભાવ ઘટાડવા માટે જથ્થાબંધ ડુંગળીના પરિવહન માટે સરકારની આ અનોખી પહેલ છે. અમારા દિલ્હીના પ્રતિનિધિ જણાવે છે કે કાંદા ટ્રેનમાં 53 ટ્રકમાં સમાય તેટલી ડુંગળી છે, જે દિલ્હી એનસીઆરના જથ્થાબંધ બજારોમાં વિતરિત કરવામાં આવશે. ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું કે આગામી દિવસોમાં લખનૌ, વારાણસી અને ઉત્તર પૂર્વ ભારતના વિવિધ ભાગોમાં પણ આ પ્રકારની કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવશે. સરકાર ડુંગળીના છૂટક વેચાણ માટે રિટેલ ચેઇન, ઈ કોમર્સ પ્લેટફોર્મ અને કેન્દ્રીય ભંડાર સાથે પણ ચર્ચા કરી રહી છે. રાહત દરે ડુંગળી વેચવા વધારાની મોબાઇલ વાન પણ શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પુરવઠો વધવાને કારણે આગામી દિવસોમાં ટામેટાના ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી 3 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે આજે ન્યૂઝીલેન્ડે ભારત સામે 3 વિકેટના ભોગે 180 રન કર્યા છે. રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલ રમતના અંતે અણનમ રહ્યા છે. ડેવન કોનવેએ સૌથી વધુ 91 રન કર્યા હતા. આ સાથે ન્યૂઝીલેન્ડ યજમાન ભારત સામે 134 રનની સરસાઈ ધરાવે છે. અગાઉ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટમાં ભારતનો આ ત્રીજો સૌથી ઓછો અને ઘર આંગણે સૌથી ઓછો સ્કોર હતો. ભારત વતી રિષભ પંતે સૌથી વધુ 20 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 13 રન કર્યા હતા, જ્યારે 5 ખેલાડીઓ ખાતું ખોલાવી શક્યા ન હતા. બેડમિન્ટનમાં ભારતીય શટલર અને 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ આજે ડેનમાર્ક ઓપનમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સિંધુએ મહિલા સિંગલ્સના 16મા રાઉન્ડમાં નની હાન યુને 18-21, 21-12 અને 21-16થી હરાવ્યા હતા, તો અન્ય તમામ ભારતીય શટલરનો તેમના પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો. ઉલ્લેખનીય છે કે ટુર્નામેન્ટની સ્ટાર ભારતીય શટલર પડકારજનક સિઝન બાદ ટાઇટલ જીતવાનું લક્ષ્ય ધરાવે છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ માટે કેરળ, કર્ણાટક, માહે અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત તામિલનાડુ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 સપ્તાહ સુધી ઉત્તર પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે. બાંગ્લાદેશમાં 3 સભ્યોની ટ્રીબ્યુનલે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને અવામી લીગના ટોચના નેતાઓ સહિત 45 લોકો વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વર્ષના જુલાઈ ઓગસ્ટમાં સામૂહિક દેખાવો દરમિયાન માનવતા વિરુદ્ધ કથિત ગુનાઓના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારત અને મલાવી સુમળે ભળ્યા તથા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાષા, સાહિત્ય, કળા અને આધ્યાત્મિકતા જેવા સાંસ્કૃતિક સ્તંભો રાષ્ટ્રની ઓળખ બનાવે છે. ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલના 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી. સરકારે તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવને કાબૂમાં લેવા કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી અને બેંગલુરૂ ટેસ્ટના બીજા દિવસે ભારતની ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઈ. ન્યૂઝીલેન્ડ 3 વિકેટના ભોગે 180 રન સાથે રમતમાં. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.